એમાં 45 પાને છેલ્લી બે લાઈન લઈએ, 45 પાને નીચે છેલ્લી બે લાઈન, 69 નંબરનો બોલ. રાગના જાળા છોડીને જેનું ચિત્ત શાંત થયું છે. રાગને જાળા કેમ કીધા? રાગથી આઈ થિંક ઘણી વાર આપણને સફળતા મળે છે કે નહીં? રાગ કરીએ છીએ તો ઘણી વાર કાર્ય સફળ થાય છે, આપણને ઈચ્છિત વિષય આપણને મળે છે. કદાચ તને વિષય મળતો લાગે છે, પણ આત્માનું કેટલું અહિત થાય છે કેમ નથી વિચારતો? શું થાય છે? જેમ રીતે ડાયાબિટીસ છે, ગળ્યું ખાય છે, શું લાગે છે ત્યારે? સારું લાગે છે, પણ કેટલું નુકસાન કરે છે. ખરજવું થાય છે ને, ખરજવું તો ખબર હશે. ખરજવું થાય ત્યારે શું કરીએ છીએ? આપણને ખંજવાળ મીઠી લાગે છે ને, તો મીઠી ખંજવાળ છે એ નુકસાન કરે છે, લાભ કરે? શું કરે છે? ઉલટાના રોગને વકરે વધારે થાય છે. જીવ અનુકૂળતાના રસમાં મારું કેટલું અહિત થાય છે એ વિચારતા નથી આવા. અને એટલા માટે શબ્દો શું છે? અને બીજી રીતે વિચાર કરીએ તો શાસ્ત્રની અંદર રાગ વિભાવ કે ઈચ્છા એ બધાને શું કીધું છે? અનર્થકારક છે. એનાથી તારી કોઈ કાર્યની સિદ્ધિ, કદાચ અનુકૂળ સામગ્રી મળી તો પણ શું થયું? આકૃતાનું વેદન એવું ને એવું રહ્યું છે. અનાકુળ શાંતિ ક્યાંય મળતી નથી. તો રાગના જાળા છોડીને, જાળા આમ હોય ને, અશુદ્ધતાના નિમિત્તો ઝાડા અથવા ઝાવા કરીએ, ઝાડા છે, ઝાડા એટલે બંધન કરાવનાર છે, દુઃખ કરનાર છે. રાગના ઝાડા છોડીને જેનું ચિત્ત શાંત થયું છે. પણ ઘણા આપણને બધાને એમ પ્રશ્ન, શું કરીએ? એક પછી એક રાગ ઈચ્છા થયા કરે છે ને, નથી કરવું તોય થાય છે ને? રાગ થોડી કરવો છે, ક્રોધ થોડી કરવો છે, અને છતાં થાય છે ને? ફરીથી ન ઈચ્છવા છતાં રાગ થાય છે કે નહીં? બીજાની વાત નહીં, આપણે આપણો આપણે એટલો અભ્યાસ કર્યો, આ તે કર્યું, ઈચ્છા નથી ને? ઈચ્છા છે, થાય છે તો નિશ્ચિત થશે, ઈચ્છા છે કે નહીં? ફરીથી તારી ઈચ્છા હોય એટલે થાય, અને ઈચ્છા ન કરે એટલે ન થાય એવો નિયમ નથી. અંદરમાં કરવાપણાનો અભિપ્રાય નિશ્ચિતપણે રહ્યો છે. શું છે? રાગ છે કે નથી એના ઉપર પ્રણમનો આધાર છે, કે અંદરના કર્તૃત્વ ભાવ રહેલો છે એટલે પ્રગટ થઈ જાય છે. તને હર સમયે રાગમાં સુખબુદ્ધિ છે, કરવા લાયક છે, હિત છે એવો અભિપ્રાય શું કહીએ? ગુજરાતીમાં શું કહીએ? ધરબાયેલો પડ્યો છે અંદરમાં, અને તેથી એના નિમિત્તે શું થયા કરે છે? નવા નવા ઈચ્છાઓ, રાગ આદિઓ થયા કરે છે. ક્યારે પણ એમ ન વિચારવું, ન ઈચ્છું એટલે ન થાય, ને ઈચ્છું એટલે થાય. પરણમનનો આધાર તારી ઈચ્છા નથી. તો અહીંયા રાગના જાવા શું કરવા પડશે? શાંત કરવા પડશે. પૂજ્ય બેન સી, એના માટે એક શું છે? કસાયના વેગમાં તણાતા અટકવું. 74 ગાથા સમયસારમાં શું શબ્દ વાપર્યો છે? આશ્રવનો શું કીધો છે? ક્રોધાદી આશ્રવનો આવેગ કીધો છે, અને આવેશ કીધો છે. બે શબ્દો છે. આપણે કે ક્રોધનો આવેશ આવે, અને ક્રોધનો આવેશ આવે તો શું થાય છે? વિવેક ભૂલી જાય. એકદમ ક્રોધ આવે ત્યારે શું થાય? બીજા ઉપર ના કરે તો કઈ, પોતા ઉપર કરે. આખે જે સુસાઇડ એવું બધું કરે છે ત્યારે શું થાય છે? એ ક્રોધનો શું થાય છે? એક આવેશ આવી જાય, અવેગ આવી જાય. તો અહીંયા પેલું રાગના જાળા છોડીને, દ્વેષની તો વાત નથી કરી, કારણ કે દ્વેષ તો હજી પણ કેવું લાગે છે? બીજાને પણ ખરાબ લાગે અને આપણને લાગે. પણ જગતમાં કોઈ એમને કઈ રાગ નહીં કરતા. મેક્સિમમ ક્યાં સુધી બધા કહેશે? ગુસ્સો ન કરો, કસાય ન કરો. કસાય એટલે ક્રોધ કસાયને જ કસાય માનીએ છીએ આપણે. અહીંયા કહે છે મોહનો પણ કસાય છે, લોભનોય કસાય છે. ઉલટાનું લોભનું તો અનુભવ સારું કર્યું, તમે બધું હાંચવી રાખ્યું, બધું ખરે ટાઈમે કામ આવ્યું. તો શું કર્યું? એ લોભની શું કરી છે? અનુમોદના કરી. અહીંયા રાગને ઝાડા છોડીને જેનું ચિત્ત શાંત થયું છે, ક્યારે શાંત થશે? યથાર્થપણે તો સ્વાનુભૂતિ થશે ત્યારે શાંત થયું છે. એ પહેલા કદાચ તત્વના ચિંતનમાં જાય તો બીજા પ્રકારના કસાયો એ પ્રકારે શાંત પડશે. તો કમ સે કમ જેમ કીધું ને કે અનુભવ પહેલા એ જ્ઞાન બધું હોય છે, પણ જો શ્રદ્ધાનું સમ્યકપણું થતું નથી તો એ જ્ઞાનનું કોઈ ફળ નથી. પરીક્ષા પહેલા તૈયારી બધી કરી, પણ પરીક્ષામાં જો નાપાસ થયા તો લાને શું ફાયદો થયો? એમ અનુભવ પહેલા વિચારણામાં નક્કી કરવામાં જ્ઞાન સાથે કાર્ય હોય, પણ એનું ફળ જો ન આવ્યું, શ્રદ્ધાનું સમ્યકપણું જો ન થયું તો કાંઈ એનું સાર્થકપણું એ નથી. તો જેનું ચિત્ત શાંત થયું છે તે નિજ આત્માના આનંદામૃત સ્વાદનો સ્વભાવનો સ્વાદ લે છે. કાલે આપણે આ જોયું હતું 142 ગાથા પછી જે 20 કળશો આપ્યા છે એના ઉપરનું આ છે કે એ આનંદામૃતનો એ પાન કરે છે. તો આવા વિકલ્પો અહીંયા ક્યાં વિકલ્પો લીધા છે? એ કળશોમાં નહીં પક્ષના વિકલ્પો. આપણે જેવા પહેલા તો પાપના તો નહીં, શુભ રાગના પણ બહુ નહીં, તત્વ ચિંતનમાં ચિંતનમાં પણ નહીં પક્ષમાં. એટલે શું? બહારના સ્થૂળના પાપના તો નહીં, પૂજા ભક્તિના પણ સ્થૂળ ઉપયોગના તો નહીં, પણ તત્વ ચિંતનમાં પણ નહીં પક્ષ. એટલે શું? નહીં પક્ષના એટલે અનુભવ પહેલાના વિકલ્પો એ પણ જો શાંત નહીં થાય તો ત્યાં સુધી આત્માના આનંદનો અનુભવ થવાનો નથી. એ વિકલ્પને એ પણ છોડી દેવા, હું આત્મા જ્ઞાયક છું, હું આત્મા પરમાત્મા છું, એ પણ વિકલ્પ છોડી દેવા, તો કરશું શું? માંડ માંડ ત્યાં સુધી તો પહોંચ્યા, જેમ કે ને ધક્કા મારી મારીને પહોંચ્યા, હજી તો બહારના વિકલ્પો છૂટતા નથી. એમાં પછી તમે કીધું તો ક્યાં આવ્યા? થોડા પૂજા ભક્તિમાં આવ્યા. હવે પછી શેમ આવ્યા? તત્વચિંતનમાં આવ્યા. તોય તમે શું કરો છો? આ બધું છોડી દેશું તો છે શું? અરે વિકલ્પ છૂટશે તો શું થાય? તું શૂન્ય થઈ જાય કે અનુભૂતિમાં આવી જાય? વિકલ્પથી ચોક્કસ શૂન્ય થાય, પણ ત્યાં શૂન્યપણું છે કે વેદન પણ સાથે રહેલું? નિર્વિકલ દશા એટલે શું છે? શૂન્યાવકાશ નહીં, અંદર અતિન્દ્રિય આનંદનું વેદન છે. એ તો વિકલ્પથી રહીતપણું છે એટલે એનું નામ શું આપ્યું છે? નિર્વિકલ્પણું. પણ ત્યાં અતિન્દ્રિય આનંદનું એ વેદન છે. તો આનંદામૃત સ્વભાવનો આસ્વાદ લે છે. એ કેવો આસ્વાદ હશે? કેવો આસ્વાદ? આત્માના અતિન્દ્રિય આનંદનો આસ્વાદ કેવો લેશે? ગુરુદેવજી એના માટે કહેતા હતા કે ગળથૂથી, ખબર ગળથૂથી, એમાં આપણને શું મળ્યું હતું? ઘી. ઘીનો સ્વાદ કેવો? ગુરુદેવજી પૂછે ઘીનો સ્વાદ કેવો? કેળા જેવો, આ જેવો, જુદી જુદી આઈટમ ગુરુદેવ ગણાવતા. ખ્યાલમાં છે પણ વ્યક્ત કરવા માટે, કોઈની સાથે કમ્પેર કરીને કહેવા માટે શબ્દો, અરે એક બહારના જળના સ્વાદને પણ તું મેળવીને કઈ કહેતો નથી, તો આત્માના અતિન્દ્રિય આનંદનું વેદન તો કેવું છે? અતિન્દ્રિય વેદનને ક્યારેય શબ્દોથી તો નહીં, તર્કથી પણ ન કહે. એ તો જે અનુભવે તે અનુભવે, જાણે તે માણે, બાકી વચનમાં એ કોઈ યથાર્થ આવી શકે નહીં, તો એ સ્વાદ લે છે. આકુતાનો અભાવ થઈને ફરીથી જ વાતને લે છે. અસ્તિ નાસ્તિ શું થાય છે? આકુતાનો અભાવ. તો સદભાવ શું છે? નિરાકો નિજ શાંત રસનો આસ્વાદ લે. આનંદ માટે જ બીજા શબ્દ આવ્યો છે ને, સુખની વ્યાખ્યા આપી છે ને 47 શક્તિમાં, પાંચમી સુખ શક્તિ છે, એનો શું વ્યાખ્યા છે? અનાકુરતા લક્ષણ સુખ શક્તિ. જો આમાં એ નાસ્તિથી દેખાડવું પડે છે. કેમ નાસ્તિથી દેખાડવું પડે છે? અનાકુરતા કેમ કેવું? આકુરતા નહીં, કારણ કે નિરંતર કોનો અનુભવ કરીએ છીએ? આકુરતા. એટલે તને જો આકુરતાનો અનુભવ છે ને, એ છૂટી જાય એમ. કારણ કે ઓલું અસ્થિરૂપનું જે અંદરના સ્વભાવનો આહલાદ રૂપનું, એ કોઈ બીજી રીતે શબ્દ દ્વારા કહી શકાય નહીં. અને એ રીત માટે બહુ જ સિમ્પલ લોજિક છે. 10 લક્ષણ પર્વમાં આપણે જે ધર્મો ઉજવીએ છીએ એ કેવી રીતે, એના નામ ક્યાં ક્યાં છે? ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, એ બધાનું વર્ણન કેવી રીતે થાય? ક્ષમા એટલે ક્ષમા, એમ નહીં ક્રોધનો અભાવ, માનનો અભાવ, માયાનો અભાવ, અસત્યનો અભાવ, લોભનો, એમ કેમ? ક્ષમા માત્ર નાસ્તિરૂપ છે? અસ્તિત્વ કે ભાઈ અસ્તિત્વ તને અનુભવ વગર કેવી રીતે સમજાય? તને હંમેશા પરિચય કેનો છે? ક્રોધનો છે. અને હંમેશા સિસ્ટમ હોય છે, ગમ્ય દ્વારા અગમ્યમાં લઈ જાય. કાલે વાત કરી લેન્ડમાર્ક હોય એનાથી લઈ જાય, ગમ્ય દ્વારા અગમ્ય. તો ગમ્ય કોણ છે? ક્રોધાદિ કસાય અને એનાથી લઈ જાય. તો અહીંયા આકુરતાનો અભાવ થઈને નિરાકુર નિજ શાંત રસનો સ્વાદ લે છે. અકસાયપણું, વિતરાગતાપણું, એનું નામ અતિન્દ્રિય આનંદ, એનું નામ જ સુખ એ કહેવામાં આવે છે. નય પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને, ફરીથી કોનો ત્યાગ કીધો? પેલો કોનો કીધો? પરપદાર્થનો. કોનો કીધો? પરપદાર્થના ત્યાગ કરવા કે ન કરવા? ત્યાગ કરવા કે ન કરવા? ન કરવા ને, એટલે વાંધો નહીં. હોય તો વાંધો નથી. હવે તમે જ ના પાડો છો પાન. હા, એટલે હોય તો વાંધો નથી ને, પણ ત્યાગ ત્યાગ થયેલો જ છે. એટલે પેલા ગ્રહણ હતો, હવે ત્યાગ થયો છે, તો શું છે? જો ફરીથી હોય તો વાંધો નહીં, એ જ દેખાડે છે તને એની અનુમોદના છે. હજી પક્ષ પડ્યો છે સંયોગોમાં, હજી ક્યાંક જેને ગુજરાતી કહે ખૂણે ખાંચરે સુખ બુદ્ધિ પડેલી છે. તારા માટે તો ત્યાગનો કોઈ પ્રશ્ન નહીં, ઉપચારથી પણ ત્યાગ નહીં થઈ શકે. જીવનમાં પહેલું તો જેનું ગ્રહણ જ નથી એના ત્યાગના વિકલ્પ શું કામ કરે છે? તો આપણે ક્યારે એવા વિકલ્પ કરીએ છીએ જેનું ગ્રહણ નથી એના ત્યાગના વિકલ્પો કરીએ છીએ? ફોર એક્ઝામ્પલ, ક્યારેક વિચાર આવ્યો કે એફિલ ટાવર નો ત્યાગ કરવો કે નથી કરવો? વિચાર ન આવ્યો ક્યારે? કેમ ન આવ્યો? કોઈ દી કેમ એનો ન આવ્યો? કેમ? અરે ગ્રહણ કર્યો હોય તો હજી શું વિચાર આવી શકે ત્યાગનો? પણ જેનું ગ્રહણ જ નથી, અને એટલા માટે બહુ સિમ્પલ છે કે શું પડદ્રવ્ય સંબંધીના શું વિચાર કરવા છે, ગ્રહણના કે ત્યાગના? પડદ્રવ્ય સંબંધી ક્યાં વિકલ્પ કરવા છે, ગ્રહણના કે ત્યાગના? એકેય નહીં. કેમ નહીં? એની તો જરૂર પડે ને, ડગલે ને પગલે. શેની જરૂર પડે? પૈસા નહીં. વેદનાન તો પછીની વાત, ડગલે ને પગલે. અહીંયા મુંબઈમાં તો ખાસ શું છે, ઘરની બહાર એક ડગલું પડ્યું એટલે ખીચામાં હોવા જ જોઈએ ને. જીવનમાં ફરી ફરીને વિચારે છે તારે શું જોવે, અલ્ટિમેટ તારે શું જોવે છે? ભેદનાન કરી કે ધર્મ કરીને કે જે કાંઈ કરીને તારે શું જોવે? ફરીથી શું જોવે? શું જોવે? વેદન. વેદન શાંતિનું, ગમે એનું કેવો સુખ, વેદન. વેદનભૂત ભાવ તારાથી ક્યારેય જુદા ન હોય. જેનું તને વેદન કરવું છે એ તારાથી ક્યારેય ભિન્ન ન હોઈ શકે, અને ભિન્ન હશે તેનું ક્યારેય વેદન નહીં હોય. જેમ કરતા માટે શું શબ્દ આવે છે? આવે છે ને, કરતા કર્મ સંબંધ ક્યાં હોય? વ્યાપ વ્યાપક સંબંધ હોય. અને વ્યાપ વ્યાપક સંબંધ ક્યાં હોય? એક જ તત્ સ્વરૂપમાં હોય, એક જ પદાર્થમાં હોય. અને એ માટે તો નવાણું ગાથા પણ છે ને, પડદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય. એનો અર્થ તારે કરવા માટે એમાં શું થવું પડશે? તન્મય. તો જીવનમાં ફરીથી વિચારવું, જેનું મને વેદન જ નથી એ સંબંધી મારે એને ગ્રહણ કરવા કે છોડવા, એ વિકલ્પ નિરર્થક શું કામ કરવા? ચલો તમે એ કહો છો, તમે કહો છો એટલે બાકી, હજી તો થોડુંક અંદરમાં પડ્યું છે. રાગ દ્વેષને છોડવા કે ન છોડવા? એ તો છોડવા કે નહીં, કારણ કે કેવા છે, એનું તો વેદન છે. તો એને છોડવા કે નહીં? કસાય ભાવવાનું, વિભાવ ભાવવાનું નહીં. છૂટેલા ક્યાં છે? હર સમય તો પર્યાયમાં ઉભા થાય છે, વેદન કરીએ છીએ. ફરીથી જેનો ત્યાગ કરવો છો એનો પણ ત્યાગ કરવાનો પાછો નવો વિકલ્પ ઉભો કરવો છે. કોને છોડવા છે? રાગને છોડવા. અને રાગને છોડવાનો પાછો નવો શું ઉભો કર્યો? વિકલ્પ ઉભો કર્યો. અરે ખરેખર રાગને ત્યાગવું એવા વિકલ્પની પણ જરૂર નથી. તું સ્વભાવ રૂપે પ્રણમન કર તો એ ઉત્પન્ન જ ન થાય. ફરીથી કામ શું કરવું છે? પ્રકાશ કરવો છે કે અંધકાર દૂર કરવો છે? અંધકાર દૂર કરવો છે ને, અંધકાર દૂર કરવો છે ને. અંધકાર. અરે અંધકાર દૂર કરવો છે કે પ્રકાશ કરતો ઓલું થઈ જાય છે, એમ જ્યાં વિતરાગતાનું પ્રણમન થાય છે, નિર્મળ શુદ્ધ પવિત્ર પ્રણમન થાય તો ઉત્પન્ન થતું નથી. એનો એમને શું કહેવાય છે? ત્યાગ કર્યાનો ઉપચાર કહેવાય છે, એને નામ અપાય છે ઉપચાર. અહીંયા તો કે એ બધા વિકલ્પ છોડી દે, નહીં પક્ષ સંબંધીના પણ, નહીં પક્ષના ત્યાગની ભાવના. ફરીથી નહીં પક્ષના ત્યાગ એટલે પાછો ત્યાગ કરવાનો વિકલ્પ નહીં, એ ઉત્પન્ન જ ન થાય. અને એની ભાવનાને ફરીથી શબ્દ શું આપ્યો છે? નચાવે છે. નચાવે છે એટલે વારંવાર ઘૂંટાવે છે. એક નાચાવેમાં પણ એક વિચારવા જેવું છે. હમણાં જે ઓલા બધા હોય છે એ કથક નૃત્યને બધા હોય છે ને, એમાં કેવી રીતે ખબર છે? આખું કથા છે ને આંખની ને હાથની એક્શનથી આખી કથા કહી શકે એમાં. તો એમાં શું હોય? નાચવું એ એમાં ક્યાં સુધીની આખી વાત ચાલતી હોય? શરીર છે, શરીરમાંથી હાથ લઈએ, હાથના પણ આંગળીની પણ એના પણ ચાલતું હોય, પગ હોય છે, પછી આંખ પણ ફરતી હોય. તો એક એક અંગ સુધીની અને એના ભેદ સુધીની એમ અહીંયા નહીં પક્ષ સુધી ક્યાં સુધી આવી ગયા? આત્માના એક એક ધર્મ સુધી આવે. અને છતાં કે છે એવા વિકલ્પમાં પણ તારે અટકવા જેવું નથી. કારણ કે વિકલ્પ શું કરે છે? વિકલ્પ શું કરે છે? અભેદ વસ્તુમાં ભેદ કરાવે છે. તો તારે વસ્તુને ખંડ રૂપે લેવી છે કે અભેદ રૂપે લેવી છે? શું કરવું છે? માતા પિતાને સર્વાંગે ગ્રહણ કરવા છે કે ના, થોડો વખત મારા અર્થો તારા? શું કરવા છે? આશ્રયભૂત તત્વનું હંમેશા અખંડપણે અભેદપણે ગ્રહણ હોય. આશ્રયભૂત તત્વમાં ક્યારેય પણ ભેદ કરીશ નહીં. તો અહીંયા આશ્રયભૂત તત્વ અને કોઈ પણ વિકલ્પ, ફરીથી વિકલ્પ શું કરે છે? એક વિચાર કરીએ, આત્મામાં કેટલા ગુણો છે? આકાશના પ્રદેશથી છે ને, પણ વિકલ્પ શું કરશે? એક એકના ભેદ કરશે. જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે, ચારિત્ર છે, એ પણ ભેદ કરીને બતાવે. તો આશ્રયભૂત તત્વને કેવી રીતે ગ્રહણ કરવું છે? ટુકડા રૂપે કે અભેદ રૂપે કરવું છે? અને એટલા માટે આ કોઈ પણ પ્રકારના વિકલ્પને છોડવાનો. અરે ક્યાં સુધીનો ભેદનો વિકલ્પ? ક્યાં સુધીના ભેદનો વિકલ્પ? ગુણ ગુણીના ભેદનો. કેમ આવું હશે? ગુણ ગુણીના ભેદનો વિકલ્પ પણ છોડવો છે? સાધ્ય મંદિરમાં એક ગુરુદર્શન લીધું ને, સમ્યક દ્રષ્ટિ કોને કહે? દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ ક્યાં ગુણની મુખ્યતાથી છે? સમ્યક દ્રષ્ટિ એટલે શ્રદ્ધા ગુણની છે ને. તો શ્રદ્ધા ગુણની દ્રષ્ટિ એવો શબ્દ નથી વાપરો. સમ્યક દર્શન ક્યારે થશે? શ્રદ્ધા ગુણની દ્રષ્ટિ તેનું નામ સમય. અનંત ગુણોનું અભેદપણું છે આ, એ દ્રવ્ય દ્રષ્ટિ છે. અને એ દ્રવ્ય દ્રષ્ટિ હોવાથી એ સર્વ ગુણાંશ સંકિત થાય છે. એક શ્રદ્ધા ગુણ નથી એને, વિકલ્પને પકડશે, ભેદને, ગુણભેદને, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને. અને જ્યાં સમ્યક થાય છે, દ્રષ્ટિનો પલટો થાય છે, તો એ અભેદપણે કોને ગ્રહણ કરે છે? દ્રવ્ય દ્રષ્ટિ. અને તેથી એમાં રહેલ જે કૃપાળુ દેવે એની વ્યાખ્યા કરી ને આ સવાના જ ગુરુદેવ કીધું, સર્વ ગુણાંશે. શા માટે સર્વ ગુણાંશ સંસ્પર્યો? કારણ કે એને વિષય કોને બનાવ્યો છે? એક ગુણને કે અનંત ગુણના અભેદને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી. જેને ટોડરમલજીએ રસપણ ચિઠ્ઠીમાં શું શબ્દ વાપર્યો છે? જ્ઞાનાદિ એક દેશ પ્રગટ થાય છે. તો આખી આ એક રમત છે. ફરીથી સમજાવવામાં ભેદ પડે છે, પણ જ્યારે આશ્રય આવે છે, અવલંબન આવે છે, ત્યારે શું થઈ જાય છે? ભેદને પણ ઓળંગીને. ક્યાં ભેદને ઓળંગીને? નહીં પક્ષ તો નહીં, ગુણ ભેદને પણ ઓળંગીને. અને એના ઉપરથી તો છઠ્ઠી ને સાતમી ગાથા છે. છઠ્ઠી અને સાતમી ગાથા એનો પ્રશ્ન, ક્યાં પ્રશ્નમાં એ બે ગાથા આવી છે? એવો સુધાત્મા કોણ છે એના માટે બે ગાથા છે. છઠ્ઠી ગાથામાં કોનો નિષેધ કર્યો છે? પર્યાય ભેદનો. અને સાતમામાં કોનો કર્યો છે? ગુણ ભેદનો કર્યો છે. તે અહીંયા આપણને ફરીથી લઈએ કે નહીં પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને વારંવાર એનું એક હું નહીં પક્ષથી પણ નહીં, હું એક ધર્મ વાળો છું એમ પણ નહીં. શું હોવું જોઈએ? એકાંત હોવું જોઈએ કે અનેકાંત હોવું જોઈએ? આ સારું, દહીં દૂધમાં પગ રાખો, આપણે બધું એકાંત પણ સારું અને અનેકાંત પણ સારું. બેયને માટે ક્યાં શબ્દ છે? સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત. શ્રદ્ધામાં સમ્યક એકાંત છે અને જ્ઞાનની અંદર સમ્યક અનેકાંત છે. શ્રદ્ધામાં શું છે? સમ્યક એકાંત. શ્રદ્ધા કોને પકડશે? હું નિત્ય છું ને અનિત્ય છું, બેયને પકડશે. સમ્યક શ્રદ્ધા જેને કહીએ, યથાર્થ શ્રદ્ધા કહીએ, નિશ્ચયી શુદ્ધ શ્રદ્ધા, એ કોને પકડે છે? એકને કે અનેકપણાને? અને તો શ્રદ્ધામાં શું છે? સમ્યક એકાંત પણ. અને જ્ઞાન શું કરે છે? જ્ઞાનમાં નય હશે એક ધર્મને પકડશે, પણ એક સર્વાંગે ભાવસૃત જ્ઞાન કઈ કોને પકડશે? નિત્ય છે, અનિત્ય છે, એક છે, અનેક. તો અનેકાંત શું છે? સમ્યક જ્ઞાનનો વિષય અનેકાંત છે અને સમ્યક શ્રદ્ધાનો વિષય સમ્યક એકાંત છે. તો આ એક, કારણ કે એનું કામ છે. શ્રદ્ધાનો વિષય કહો, શુદ્ધ નયનો વિષય કહો, દ્રષ્ટિનો વિષય કહો, એ કેવો છે? એક જ હોય. તો ફરીથી શું કરવું છે? આપણે સમ્યક એકાંત પ્રાપ્ત કરવું છે કે સમ્યક અનેકાંત પ્રાપ્ત કરવું છે? શું કહા કરવું છે? અનેકાંત પૂર્વક નિર્ણય માંથી પણ સમ્યક એકાંત પ્રાપ્ત કરે. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. અનેકાંતનું જ્ઞાન કરીને પણ જો સમ્યક એકાંત સુધી નથી પહોંચતો તો એ જ્ઞાન સાર્થક નથી. પહેલાના જમાનામાં ઘડિયાળ હતી ને, ત્યારે એના જુદા જુદા પાર્ટસ હોય ને, પાર્ટસ તો ભેગા કર્યા પણ એને એસેમ્બલ કરીને એકરૂપ કરતા ન આવડે તો શું ફાયદો થયો? એમ અનેકાંતનું, અનેક ધર્મનું, અનેક પડખાનું, અનેક બધાનું જ્ઞાન કર્યું પણ એમાંથી પ્રયોજનભૂત કરતા ન આવ્યું તો સારભૂત શું કર્યું છે? તો એ અહીંયા આપણને વાત કરીને છેલ્લે કહે છે કે નચાવીને આત્માના અમૃતને પીએ છે વેદન સુધી પહોંચવું છે. સાંભળીને સંતુષ્ટિ થઈ ગયું, લોજિકથી, ન્યાયથી ને તર્કથી ને બધું આવડી ગયું, વેદનમાં શું છે? હર સમયે એ શું હોવું જોઈએ? આપણું પ્રયોજન જીરૂપ તત્વ તો અકબંધ એવું જ છે, પણ પર્યાયમાં આપણને શું જોવે છે? વેદન જોવે, અનાકૂળતાનું, આનંદનું એ વેદન જોવે છે. ચલો એનાથી આગળ 70 નંબરનો બોલ. સરસ છે. ફરીથી એક દ્રષ્ટાંત સાથે, તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે છે. આ તો દરેકને અનુભવ હશે ને, કોઈ દરિયો લ્યો એટલો હતો, કોઈ તળાવ જે પોન્ડ જેને કહીએ, બહારથી જોઈએ તો કેવી છે? એક સરખી છે ને. આપણે 2-4 ડગલા અંદર માગ્યા, માપ્યું તો 5 ફૂટ દેખાણું, તો થ્રુ આઉટ કેવું છે? 5 ફૂટનું. ફરીથી એનું સપાટી કેવી દેખાય છે? સરખી. અને આપણે જોયું તો માપ્યું તો એટલું જ હોય ને થ્રુ આઉટ, તો કેમ નહીં? કેમ નહીં? ઊંડાણ શું? પણ અહીંયા જોયું અને ઉપર તો સરખું છે, અને અહીંયા ગયા તો આટલું જ આવ્યું, હવે તો આટલું જ હશે ને. એ તળાવની કે સરોવરની કે સમુદ્રની જો તારે ખરેખર ઊંડાણ માપવું હોય તો કિનારે નહીં, ક્યાં જવું પડશે? મધદરિયે જવું પડશે. એમ તારે જો આત્માને ઓળખવો છે, તત્વને ઓળખવો છે, તો બહારથી દ્રષ્ટિથી કાંઈ તને આત્મા ઓળખાશે નહીં. આત્માને ઓળખાવા માટે, આત્માની બેહદતા જોવા માટે શું કરવું પડશે? ઊંડાણમાં ડૂબકી મારવી પડશે. તો એ વાત અહીંયા લે છે. તળાવની ઉપલી સપાટી, સરફેસ, સપાટી એટલે સરફેસ, તળાવની ઉપલી સપાટી એ બહારથી સરખી લાગે, ઉપરથી બહાર જોઈએ તો સરખી લાગે, પણ અંદર ઉતરીને તેના ઊંડાણનું માપ કરતા કાંઠે ને મધ્યમાં ઊંડાઈનું કેટલું અંતર છે તે જણાય. કેટલો ફરક છે ખબર પડશે. ગુરુદેવસિંહ પણ એક દ્રષ્ટાંત આપતા ને, નાનપણના બધા ઉમરાળાના આપતા, ત્યારે કૂવો હોય ને, કૂવો, અને કૂવામાં શું કહે ને, દેશની ભાષા નહીં ખબર, કોશિયો મારે, કોશિયો નહીં હોય, કોસ તો ખબર છે ને, ખોદવામાં કામ કરે ને કોસ, એ તમે નાખો તો કેવી રીતે જાય? થોડી ધીરે ધીરે આમ આડી હોય તો સિદ્ધિ જાય, સિદ્ધિ, કારણ કે તો લોખંડ છે ને, એમ જે એ લોકો મારે ને એ કેવું છે, સિદ્ધિ બોડી જાય એમ, જેમ ઓલા લોકો કોમ્પિટિશનમાં હોય છે ને, જમ્પિંગ કરે તો કેવું બોડી સિદ્ધિ, એમ અહીંયા બહુ સરસ દર્શન. શું એનું છે, જેમ ઓલું ડાઇવિંગ બોર્ડ હોય ને, એ છેલ્લે ડાઇવ મારતા પેલા ક્યાં ત્યાં જઈએ, ઉપર તો જાય, પછી એનું પ્લેટફોર્મ આવે ને, પ્લેટફોર્મ માં પણ ક્યાં જાય, છેડે જાય, પછી હજી કઈક કદાચ જોયું હોય તો પગ ઊંચો થઈ જાય, અડધો હાફ થાય ને, છેલ્લે આવું બધું કરે કે નહીં, કર્યું તો નથી પણ કરે કે નહીં, અને પછી શું કરે છે, સિદ્ધિ. એમ અહીંયા શું કહે છે, ક્યાં સુધી પહોંચવું છે, હું આત્મા છું એવા વિકલ્પથી છૂટીને ડાઈવ મારવી પડશે સ્વભાવની અંદર. તો એ કેવી રીતે મારે છે, અને એ જે મારે ને આવી ડાઈવ, કોષો જે ગુરુદેશી કહે, તો એ શું થાય, કુવો જે હોય ને, ખાસ તો કુવા માટે આવે, તો એના ઊંડાણમાં સુધી પહોંચી જાય, અને તળમાં કઈ માટી કે એવું હોય ને, હાથમાં પકડીને લાવીને શું કે, હું ક્યાં પહોંચી ગયો તો, તળ સુધી હું પહોંચી ગયો. એમ અહીંયા જ્ઞાનીઓ શું કરે છે, તળ ઉપર જ્યાં દ્રષ્ટિ તારી આવે છે ને, ભક્તિમાં આવી છે, બે રીતે આવતા હોય છે. બીજો એક શબ્દ ક્યાં આવતો હોય, તળ અને દળ. દળ એટલે આત્માનું એક સામર્થ્ય પણ, દળ અને તળ એટલે એના સ્વભાવની બેહદતામાં, ઊંડપમાં. તો અહીંયા બહારથી તો સરખું લાગે, પણ અંદર ઉતરીને તેના ઊંડાણનું માપ કરતા એક બહુ જ વિચારવા, ફરીથી વિચારવું, સ્વભાવની બેહદતા કેટલી. ચાલો કોઈ આમ આપણે તો ઘણી ને બેહદ ને અંદર આમાં એમ કઈ બીજું કઈ સરખામણી કરી, અથવા સ્વભાવનું બેહદપણો ઊંડાણ કેટલું છે, કેટલું છે, કઈ શું છે, ન કહી શકાય. અરે સ્વભાવની બેહદતા એટલી છે કે જ્યાં જતા વિકલ્પ ને તૂટ્યા વગર રહે નહીં. શું છે, સ્વભાવનું સામર્થ બેહદપણું કેટલું છે, જેમ કે ને એની તાકાત નથી કે જ્યાં સુધી એ જઈ શકે, ડરપોક હોય અંધારામાં ન જઈ શકે. જેવી રીતે ફરીથી એ કેવું છે, એક કાગળ લઈએ, ન્યૂઝપેપર ને કાગળ લઈએ, એની વચ્ચે વધારે ને 2-4 કિલોનું પણ વજન મૂકીએ અને છેવાડથી ઊભું કરીએ, ઊંચું કરીએ તો શું થાય, કોણ કેમ 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 ફાટી જાય, બે બાજુથી ઊંચું કરીએ તો. અરે કાગળની તાકાત કેટલી, સામર્થ કે 2 કિલો ને, આ તો ઘણું કહેવાય, એનું સામર્થ કેટલું, એનું એમ વિકલ્પનું સામર્થ કેટલું, કે સ્વભાવના જો બેહદપણામાં ગયો તો વિકલ્પ છૂટ્યા વગર તૂટ્યા વગર રહેશે નહીં. અને એ જ આપણામાં ખામી એક રહી ગઈ છે, કે સ્વભાવની એટલી બેહદતામાં તો પહોંચે કે વિકલ્પને છૂટ્યા વગર રહે નહીં. બારમાં કોઈ મોટા માણસ કે એવું હોય, એના જે હોય ઇન્ટ્રોડક્શન વાળા ક્યાં સુધી હોય, એને 12 હોય, કેબિનમાં પછી એકલા જવું પડે કે ને, બધા સાથે આવેલો એનો જે હોય ચપરાસી કે જેને કહીએ, એ બધાની શું હોય છે, એક મર્યાદા હોય છે ને. એમ અહીંયા સ્વભાવમાં જો પહોંચે છે, એની બેહદતામાં જો, તો વિકલ્પ છૂટા વગર એ રહેશે નહીં. તો એ અંદર ઉતરીને તેના ઊંડાણનું માપ કરતા કાંઠે ને મધ્યમાં ઊંડાઈનું કેટલું અંતર છે. બહાર ઉભા ઉભા તો વિકલ્પો થવાના, પણ સ્વભાવમાં ડૂબકી મારશે તો એ છૂટી જાય, તો કેટલું અંતર જણાય. તેમ જ્ઞાની અને અજ્ઞાનીના વચનો ઉપર ટપકે જોતા સરખા લાગે. અહીંયા તો ગુરુદેવ વાણી સરખાવે છે, બાકી તો સ્વભાવને વિકલ્પમાં એ લાગુ પડી શકે છે. તો હવે ફરીથી બહારથી શબ્દોથી જો વિચાર કરીએ તો શું લાગે, જ્ઞાની અને અજ્ઞાનીના શબ્દો કેવા લાગે, સરખા લાગે. પોપટિયું જ્ઞાન વાળો પણ હોય, એ પણ એમ બોલા કરે જે બોલું હોય, પણ એના રહસ્ય, એના મર્મ, એના ભાવ સુધી પહોંચવા તો જ્ઞાનીના જ વચનો હોય. ઓલા કેવા હોય છે, એક લુખા હોય છે. બારમાં જેમ કોઈ આવ્યા હોય મહેમાન, કેવા ખાતર કેવું પડે, અને એક અંદરથી કે ભાવનાથી કે બેમાં ફરક એ પડતો, એમ જ્ઞાનીના ને અજ્ઞાનીના વચનો ઉપર ટપકે. આ તો શુદ્ધ ગુજરાતી છે, ઉપર ટપકે એટલે ઉપર છલ્લે, એટલે પણ શું, ઉપર છલ્લે, ઉપર ટપકે એટલે એનું બીજું એક, જેમ દવા હોય ને, દવા ખાસ તો ચોપડવાની દવા હોય, એ ક્યારે કામ કરે, ક્યારે કામ કરે, ચામડી ઉપર ને એબ્સોર્બ થઈને અંદરમાં જાય, જેમ દવા ખાલી લે એમ નહીં, ખાસ તો દવા ચોપડવાની હોય એ બહારથી લગાડી દીધી, પણ એ ક્યારે કામ કરે? અંદરમાં એબ્સોર્બ થઈને અંદરમાં જાય. જ્ઞાનીના અને અજ્ઞાનીના, અજ્ઞાનીને શબ્દો તો ઘણા વાગે પણ એ કેવા હોય છે? ખાલી ઉપર ટપકે ના હોય છે, કેવા ખાતર ના હોય છે, જેને પૂજ્ય બેનસી કહે કેવા હોય ના, લુખા ચંચળ એ બધા હોય છે. તો ઉપર છલ્લા ના ટકંજેના જોતા અજ્ઞાનીના વચનો ઉપર ટપકે જોતા સરખા લાગે બહારથી, પણ અંતરનું ઊંડું રહસ્ય જોતા તેમના આશયમાં કેટલો આંતરો છે તે સમજાય છે. શબ્દોની પાછળ એનો ભાવ શું છે, એનો આશય શું છે? તો બીજી રીતે તમારે શું કહેવાય ને, યુ શુડ રીડ બિટવીન ધ લાઇન્સ, તો ખબર પડશે જ્ઞાનીનું કેવું છે ને અજ્ઞાનીનું કેવું છે. શબ્દો બહારથી તો કેવા લાગે બધા સરખા, કદાચ અજ્ઞાનીના શબ્દોની વિવિધતા પણ લાગે, સુંદરતા લાગે, જ્ઞાનીના કેવા લાગે સાવ સાદા પણ લાગે, પણ મૂળ શેમાં કામ કરે છે કે એ વાણીની પાછળ શું છે? ઊંડું રહસ્ય જોતા તેમના આશયમાં, એના અભિપ્રાયમાં, એમને કહેવાનો ભાવ શું છે એમાં જોયું, મોટો આંતરો એમાં આવતો હોય છે. તો આ રીતે શું આપણને ગુરુદેવજી એક સંદેશો આપ્યો, ક્યારે પણ શબ્દોથી મોહિત નહીં થતો, એની પાછળ એનો અભિપ્રાય આશય, અને કોઈના પણ વાણીની અમુક વાણી પછી એનો આશય તો થોડો ક્યાં બહાર આવી જ જાય, ગમે એટલો છુપાવવા પ્રયત્ન કરે, શબ્દો સારા વાપરીને પણ અંદરનો અભિપ્રાય તો, અને ઘણી વાર હોય છે ને અંદરના ભાવો મુખાકૃતિમાં દેખાય આવે, થોડી વાર લાગે બધું છે પણ અંદરમાં એમ, અહીંયા જ્ઞાની ને અજ્ઞાનીમાં એ મૂળ આશયથી જો પકડતા આવડે તો ખબર પડી જાય કે એનું છે. તો કદાચ ચલો માની લઈએ ભગવાનની વાણીમાં આવે કે નહીં કે મુનિરાજ હોય 28 મૂળ ગુણ પાડતા હોય છે, આવે કે ના આવે? ન આવે કે આવે? આવે ને. તો જો ભગવાને શું કીધું છે, શુભરાગ પાડવાની વાત કરી છે કે નથી કરી? કર્ણાનુયોગ નો વિષય આવે ત્યારે શું આવે કે જ્ઞાનાવણી નો ઉદય આવે તો જ્ઞાન આચ્છાદિત થાય, જો નિમિત્ત થાય છે, ભગવાને કીધું છે કે નહીં? તો બરોબર છે ને, અમે તો એવું નથી કહેતા, અમે તો ઉલટાનું એમ કહીએ છીએ કર્મના નિમિત્ત કાંઈ થતું નથી. શું છે, કયું વધારે, કયું વાક્ય સારું, કર્ણાનુયોગ નું વાક્ય સારું કે અમે કહીએ સારું? તારે તો ખાલી એકાંતમાં નિમિત્તની ઉપસ્થિતિનો ઉપાડ તારે નિષેધ કરવો, ભગવાનની વાણીમાં નિમિત્તની સાપે ઉપસ્થિતિનો સ્વીકાર કરીને અકર્તા પણ બતાવો. આશય જુદો છે આખો. જેને સ્વચ્છતા એ થવું છે એને શું કહે છે? જો કોઈ કે શાસ્ત્રમાં લખ્યું સર્વ જીવ છે સિદ્ધસામ, તો જીવ કેવો હોય, કેવો રૂપે હોય, દ્રવ્ય રૂપે હોય, ગુણ રૂપે હોય, અને બરોબર ને, ત્રણ હોય કે ને? તો જો પર્યાયમાં પણ અમે કેવા છીએ, સિદ્ધ છે. જો કેવો અર્થ સરસ કાઢીએ છીએ, તમે તો ખાલી કેવું લ્યો છો, ખાલી દ્રવ્ય ગુણે સિદ્ધ છે અમે, બરોબર કે નહીં? આશય શું છે, જે સિદ્ધ સમાન તને કીધો છે એનો આશય શું છે, એના સમજ્યા વગર એનો કોણ સાચું શું ખોટું શું છે ક્યાં ખ્યાલમાં? અને એટલા માટે ફરીથી, ક્યારે પણ શબ્દોથી અંજાય જવું નહીં. આના શબ્દો બહુ સારા છે, બહુ ઊંડાણથી ઊંડાણથી ને શબ્દોની રમત નથી આ, કોઈ અંદરમાંથી ભાવ શું છે જે ખાલવા. વિતરાગતા પોષક વાત છે તો નાના વર્ણીના ઉદયના નિમિત્તે જ્ઞાન આચ્છાદી એ યથાર્થ છે. કર્ણાનુયોગમાં તો એ જ શબ્દ આવવાનું, ચરણાનુયોગમાં એ જ આવવાનું કે શ્રાવકે શું પાડવા જોઈએ, અણુવ્રત પાડવા જોઈએ, મુનિરાજે શું પાડવા જોઈએ, એ જ વાત આવશે. અને છતાં પણ એવા શબ્દોની પાછળ આશય શું છે કે તે વખતે તે પંચમ ગુણસ્થાન છે તો બે કસાયનો અભાવ છે, મુનિ દશા છે તો ત્રણ કસાય, એની સાથેની વિતરાગતા દેખાડે. પણ એટલા માટે શબ્દોનું ગ્રહણ પણ નહીં, શબ્દોની પાછળ જ્ઞાનીઓની મુનિરાજો આચાર્યોની શું કથન પ્રયોજન છે એ યથાર્થપણે સમજવું જોઈએ ક્યારેક. કારણ કે કોઈ પણ વાણી, જીન વાણી કઈ રીતે આવતી હોય, નિયમ સારમાં બીજા કળશમાં દ્વિ નયાશ્રિત, બે નયોના આશ્રય સર્વસ કહેવાની જેની પદ્ધતિ છે. બધા શાસ્ત્રોમાં ખાલી નિશ્ચય પ્રધાન જ હોય કે બે પ્રકારની છે, તો હવે કઈ પ્રકાર છે એ આપણે સમજવું જોઈએ. ગુરુ ક્યારે પણ હંમેશા એક એક વાક્ય માનો કે અમે નિશ્ચયથી કહીએ છીએ, અમે આ વ્યવહારથી, એ કોનું હોય, જવાબદારી કોની છે? અને એટલા માટે શ્રોતાના લક્ષણમાં, વક્તાના લક્ષણમાં તો છે જ, શું છે? નિશ્ચય વ્યવહાર નયોનું જ્ઞાન હોવું જોઈએ. વક્તાને તો હોય જ, એને તો નિશ્ચિતપણે હોવું જોઈએ. શ્રોતાની પણ એ શું છે? જવાબદારી છે કે નિશ્ચય વ્યવહાર નહીં કહેવા છે, જ્ઞાતા એટલે એનું લક્ષણ શું છે, કઈ પ્રકારની કથન પદ્ધતિ છે, એટલું તો એને ખ્યાલમાં હોવું જોઈએ. તો આ રીતે આપણને એ કહ્યું કે જગતમાં બે પ્રકારના કથનો આવશે. તારી જ્ઞાનની જાગૃતિ સાવધાનપણી હોવી જોઈએ કે કેનારના આશય એ શું છે, તો એના આશયોમાં કેટલો આંતરો છે તે એ સમજાય છે. જ્ઞાનની જાગૃતિ ક્યારે રાખવી? હર સમયે જ્ઞાનની જાગૃતિ. જ્ઞાન સિવાય તારું કામ કેવી રીતે કોણ કરશે? શ્રદ્ધા એ તો જ્ઞાનને વિષય આપેલા શ્રદ્ધામાં એકત્વ કરે છે. જેને કે એનાલિસિસ કરનાર કોણ છે? કોઈ પણ બારમાં જઈએ, વેપાર એટલે વેપાર ધંધો તો જુદી હોય, કઈ ખરીદવા જોઈએ ત્યારે પણ શું કરીએ છીએ? વિચારણા કરીએ છીએ કે આ ભાવમાં આ લેવા જેવું છે કે નહીં, આની ક્વોલિટી સારી છે કે નહીં, બધો નિર્ણય કોણ કરશે? પહેલો તો શ્રદ્ધા કરશે કે જ્ઞાનમાં? જ્ઞાનના નિર્ણયમાંથી શ્રદ્ધા ચારિત્ર કામ કરે છે. તો યથાર્થપણે જ્ઞાનની જાગૃતિ તો નિરંતર હોવી એ જોઈએ, અને નથી તો ઠગાયા વગર રહેશો નહીં. તો અહીંયા પણ આપણને કીધું કે જ્ઞાની અજ્ઞાનીના એ શબ્દો તો સમાન લાગતા હોય બહારથી, પણ અંદરમાં અભિપ્રાય સુધી પહોંચવું એ જોઈએ. ફરીથી લઈએ, ચલો, કોઈ કે આત્મા રાગથી ભિન્ન છે, એ વાક્ય સાચું કે ખોટું? કોઈનું સ્ટેટમેન્ટ ખાલી, આત્મા રાગથી ભિન્ન છે, એ સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? આવું કઈ ચાલે? ફરીથી શબ્દોથી નહીં કહેવાય, કેનારનો અભિપ્રાય શું છે? પર્યાયમાં રાગ હોવા છતાં પણ કે જો હું નથી રાગમય તો વિપરીતતા છે, અને પર્યાયમાં રાગ છે એટલે સ્વભાવ રાગમય થઈ ગયો એવો જો અભિપ્રાય તો વિપરીતતા છે. એક શબ્દોથી કઈ નહીં આવે. આત્મા નિત્ય છે કે અનિત્ય? આત્મા નિત્ય છે એમ કોઈ કહે તો સાચો ખોટો? સાચું જ ને, બરોબર ને? અરે આત્મા નિત્ય કહીને પર્યાયમાં નિત્ય પણ માની લેશે તો વિપરીતતા છે. આ એક બહુ જ, આપણે એક ફરીથી કોઈ આ દ્રવ્ય અપેક્ષાનું કહું કે પર્યાય એવું કઈ એક એક શબ્દ વાક્ય ન હોય, પોતાની જાગૃતિ તો રહેવી જ પડે. ચલો આગળ. આપણા એવા સદભાગ્ય છે. શું સદભાગ્ય છે? આ જ્ઞાનની જાગૃતિની વાત આવી, પણ આપણા શું સદભાગ્ય છે? આપણે તો એવા એક સત્પુરુષ છે કે જેમાં આપણે તપાસ જ નથી કરવાની, જે છે બધું સત્ય છે. આજે એક વિચાર, એક ભેળસેળ્યું ક્યાંક આવી ગયું હોત, ઘઉં છે એ કાંકરા વાળા આવ્યા હશે તો શું કરવું પડશે? કરવા પડે, જુદા પાડવા પડે ને. પણ એક જેને કે વિશ્વાસુ વેપારી હોય ને જ હોય, એ કે ના મારા તો કેવા છે, વીણેલા જ છે ઘઉં, તો શું હશે? નિશ્ચિતતા છે. એમ આપણા પરમ સદભાગ્ય એવા ધર્માત્મા આપણને મળ્યા છે કે જેમાં શું કરવું પડે? પહેલા તપાસવું પડે ને કેટલું સાચું છે ને કેટલું છે. નિશ્ચિતપણે, નિશંકપણે, અરે તો ઉલટાનો માર્ગ કેટલો સરળ થાય. કોઈ જેમ ઓલું હોય ને, કોઈ માણસ ડ્રાઈવર હોય એની સાથે નેવિગેટર હોય ને, નેવિગેટર, અને એવો સાચો બેસી ગયો હોય તો શું છે, કન્ફ્યુઝન થાય કે ના ઓલો બેઠો છે, સીધી ખાલી ચલાવવાનું જ છે. એમ આપણને માટે તો શું, સીધા માર્ગનો પુરુષાર્થ જ કરવાનો, ક્યાંય તપાસવા જવું પડે ને એવું પણ નથી. એમણે કહેલો માર્ગ એવો સીધો સરળ કીધો, એક રૂચિપૂર્વક ને એક પ્રયાસ કરીને તત્વતને આત્મા હાથમાં આવી જશે. ચલો એનાથી આગળ 71 નંબરનો બોલ. પરિણામ પરિણામીથી એટલે દ્રવ્યથી ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે, જુદી જુદી બે નથી. જો આ એક આખી શૈલીની વાત છે, સોગાનીજીને માં શૈલીમાં શું આવે, આત્મા કેવો છે? અપરિણામી. એમનો શબ્દ કેવો હોય છે ખાસ? અપરિણામી. 320 ગાથા જે છે ને આચાર્યદેવ કેવો શબ્દ વાપરે? નિષ્ક્રિય છે. અહીંયા કયો વિષય ચાલે? જેમ કર્તા કર્મ અધિકાર આવે એમાં આત્મા કેવો આવે? પરિણામ આવે કે અપરિણામી આવે? બે આવે. કરતા કર્મ સંબંધ સિદ્ધ કરવો છે તો આત્માને પરિણામી લેવો પડશે. પરિણામી નથી લેતા કાર્યનો ક્યાં પ્રશ્ન આવ્યો પછી? એટલે ક્યાં શૈલી? પછી એ આત્મા પોતે એક શુદ્ધ સદારૂપી અથવા તો છું એક શુદ્ધ, એ દ્રવ્ય દ્રષ્ટિની વાત પછી. પણ જ્યાં કરતા કર્મ સંબંધ સિદ્ધ કરવો હોય ત્યાં દ્રવ્યને કેવો લેવો પડે? પરિણામ તો લેવો પડે કે અપરિણામી? અપરિણામી લો તો પછી કાર્યનો તો પ્રશ્ન જ ક્યાં આવે છે? એટલે કયો અધિકાર છે શું? ફરી આ તો બધું આ બોજો કરી દીધો, આ તો ઉલટાનો. એને કરતા સહેલું હતું, તમારે શું કરવું? ફરીથી તત્વનો અભ્યાસ ક્યારે બોજો ન લેવો. ઉલટાની તત્વની સ્પષ્ટતા માર્ગની મૂંઝવણ મટાડી દેશે. શું લાગશે? એક કન્ફ્યુઝન હોય, એક રોગ થયો હોય, ડોક્ટર બેચારને દેખાડે કઈ મળતું ન હોય, જેને કે ને કારણ ડાયગ્નોસ ન થતું હોય તો શું થાય? મૂંઝવણ થાય કે શું થાય? હવે કોને દેખાડે? એમાં કોકે દેખાડી દીધું ના તમને તો આમ જ છે તો શું થાય? એમ તત્વનો અભ્યાસ શું કરાવે છે આપણને? ચોખવટ, માર્ગની ચોખવટ આપણે બધી જ મૂંઝવણને મટાડી દેશે આપણને. તો એ અભ્યાસ તો કરવો જ પડશે. કયો અધિકાર, કયો વિષય સિદ્ધ કરવો છે એ કરો. તો ફરીથી અહીંયા પરિણામ પરિણામીથી. પરિણામ એટલે ક્યાં લેવા? અહીંયા એક સામાન્ય છે, કોઈ પણ શુદ્ધ અશુદ્ધ કોઈ પણ લેવા. આ એક કહીને પરિણામ પરિણામીથી ભિન્ન નથી આમ કહીને પણ એક શું પ્રયોજન સિદ્ધ થાય છે? પરદ્રવ્યથી ભિન્નતાનો ભાવ આવે છે. પરિણામ પરિણામીથી ભિન્ન નથી એટલે એનો અર્થ શું થયો? બે કેવા છે? અભિન્ન છે. તો પરદ્રવ્યથી શું થઈ ગયું? આખી ભિન્નતા થઈ ગઈ આખી. કે જેને 24 કલાક એના એકત્વમાં જ આપણે ફસાઈ પડ્યા છીએ. એકત્વપણે માનીને પરદ્રવ મારું સારું કરે ને પરદ્રવ મારું ખરાબ કરે, પરદ્રવ મને હેરાન. અહીંથી એક તો નિશ્ચિતતા થઈ ગઈ. શું નિશ્ચિતતા થઈ ગઈ? કે પરદ્રવથી મારામાં કાંઈ સાચું નથી. એક અને બીજું શું? પેલું તો પરિણામ અને પરિણામી ભિન્ન નથી, અભિન્ન છે, એક જ છે. એનાથી શું સિદ્ધ થયું? પરદ્રવ મારામાં કાંઈ સારું ખરાબ કાંઈ કરતું નથી. હજી બીજું કાંઈ હું કરતો નથી તો પછી મારે શું કામ વિકલ્પ? મારે કોને રાજી રાખવા ને કોને બ્લેમ કરવા, જેને વાંક કાઢો. એટલું જો કરશું તો એક લાગે 24 કલાકના કેટલા વિકલ્પો વયા જશે. હું પરદ્રવ્યનું કઈ કર્યું સારું ઘર અને પરદ્રવ્ય તો સાવ નવરા થશું, પછી હું કરશું તો પછી આ તો થોડાક એક્ટિવ રહીએ છે ને કઈ નાના પરનું કામ. ચાલો પરનું બગાડીએ ને પણ કઈક નહીં સારું તો કરીએ કે ને. જન સેવા એ નહી ઉમેરવું નથી, ખબર છે ને બધાને. આ તો બધું સારું તો કરીએ કોકનું, કઈ બીજાનું તો કઈ નહીં. દેશનું, સમાજનું, નાતનું કેટલું બધું કરી શકાય છે જીવનમાં. આ એક ક્રમે કરીને તો વિચાર કરજે. વિચારથી તો વિકલ્પથી છૂટજે. તો હવે પરિણામ અને પરિણામ, જે કઈ મારું સારું ખરાબ જે કઈ થાય એ ક્યાં થાય છે? મારા સ્વ અસ્તિત્વમાં. કે સ્વ અસ્તિત્વ શું છે? દ્રવ્ય ગુણ પર્યાય. આ પેલું જ એટલા માટે સતની વ્યાખ્યા આપી છે ને તત્વા સૂત્રમાં, ઉત્પાદ વય ધ્રોવ્ય યુક્તમ સત. આ મારું એક સત છે. આની પણ એક સરસ ગાથા છે પ્રવચન સારની, 107 નંબરની ગાથા. એ પણ એક પ્રવચન સાંભળવા જેવા છે. સરસ એનો શબ્દ શું છે? સત દ્રવ્ય, સત ગુણ, સત પર્યાય. સતનો વિસ્તાર છે. સત એટલે ત્યાં હોવા પણ અસ્તિત્વ. મારું અસ્તિત્વ ક્યાં સુધી? જેમ કોઈનું ઘર હોય ને, ઘર એનો એરિયા ક્યાં સુધીનો કહેવાય? એને બાઉન્ડ્રી વોલ હોય ત્યાં સુધીનો કહેવાય ને. એમ મારું અસ્તિત્વ હોવા પણ ક્યાં સુધી છે? હું દ્રવ્ય, મારા ગુણ અને માની પર્યાય, બસ એ જ મારો શું છે? વિસ્તાર. એ જ મારું હોવા પણ છે. કેમ પરદ્રવ્ય સાથે નથી કઈ? પડદર સાથે નથી કઈ, થોડો ઘણો કનેક્શન સંબંધ. અરે એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય વચ્ચે શું છે, શું છે? એક વજ્રની દિવાલ છે, અભાવરૂપ વજ્રની દિવાલ છે, એને કોઈ તોડીને કરી શકે નહીં. અભાવરૂપની, અત્યંત અભાવરૂપની એક વજ્રની દિવાલ. અને તો પછી એ મારું કરે કે હું એનું કરું એ પ્રશ્ન નથી. તો હવે મારે શું કરવું છે કે જે મારા પરિણામમાં અનાદિકાળથી વિપરીતતા, અશુદ્ધતા, આકુરતા થાય છે, તો એ મારે હવે પરદ્રવ્યના વિકલ્પોના કરતાપણાના છોડીને મારે સ્વભાવની દ્રષ્ટિ કરવી છે. અને એમાં તો ગુરુદેશી ખાલી આ તો સત એટલે અસ્તિત્વ ઉપર લીધું, અસ્તિત્વ સત હોવા પણ ગુરુદેવ એક એક ગુણ ઉપર ઉતારે છે અને એમાં સરસ ભાવ. તો ફરીથી એક આપણે લઈએ, સત હતું ને એની જગ્યાએ આનંદ લઈએ, આનંદ ગુણ લઈએ તો શું આવે? આનંદ, આનંદ દ્રવ્ય, આનંદ ગુણ, આનંદ પર્યાય. હવે આગળ શું વાંચશે? આનંદનો વિસ્તાર છે. તો આપણે ક્યાં આનંદ લેવા જઈએ? કમસે કમ એક લાયક સામાન્ય સિદ્ધાંતથી પણ કેવો ભાવ આવશે? હું કેવો છું? આનંદ દ્રવ્ય. એટલે કેવો છું? હું આનંદ રૂપે દ્રવ્ય પદાર્થ અસ્થિર રૂપે છું. મારો આનંદ નામનો શું છે? ગુણ છે. અને એ ગુણમાં આશ્રય અવલંબન કરીશ તો શું છે? આનંદની પર્યાય. બસ આનંદ જો મારે જોવે છે તો મારે કેટલામાં ગોતવાનો છે? મારામાં જ ગોતવાનો. એની બદલે આનંદ ક્યાં ગોત, ક્યાં ગોઈતો છે આપણે? ક્યાં ગોઈતો છે? ક્યાં ગોઈતો છે? ભવ વન મેં. એવી કોઈ જ વસ્તુ ભાઈની બાકી રાખી નથી કે જ્યાં આપણે ગુજરાતીમાં શું કહીએ, એમાં છે ને જી ભર ભર દેખા શબ્દ છે ને, એનો ગુજરાતીમાં શું કરે? ધરાય ધરાયને. ભાઈના પદાર્થોમાં કેવી રીતે જોયા છે? એક બે વાર નહીં, ગુજરાતીમાં કહે ને કેવી રીતે ધરાય ધરાયને જોયા છે. અને અંતે હાથમાં શું? મુજે કૌન મેલી સુખ કી રેખા. આગળ તો આવે છે, અબ તક ન સમજે હી પાયા પ્રભુ સચ્ચે સુખ કી ભી. એ જુદી છે. અહીંયા તો સુખની શોધ અને સુખ કઈ દિશામાં છે ખબર નથી. તો આ એક બહુ ગુરુદેશી ક્યારેક એક વિશેષતા છે. સામાન્ય સિદ્ધાંત લાગતો હોય એમાંથી આ બધું કે તારે અંતે સુખ જોવે છે, તારે જ્ઞાન જોવે છે. તો જ્ઞાન ક્યાં છે? જ્ઞાનનો વિસ્તાર કેટલો છે? જ્ઞાન ક્યાં મળી શકે છે? કે જ્ઞાનમય દ્રવ્ય છે, જ્ઞાન એનો ગુણ છે અને એની જ્ઞાનની પર્યાય. બસ આના સિવાય તને ક્યાંય જ્ઞાન મળવાનું નથી. તો અહીંયા કમસે કમ આટલું તો કરીએ. પરિણામ, પરિણામીથી શું છે? ભિન્ન થઈ દ્રવ્ય અને દ્રવ્યની એ પર્યાય. ફરીથી લઈએ, પર્યાય કોની? દ્રવ્યની હોય કે પર્યાય ગુણની હોય? એક એકમાં પ્રશ્ન નો થાય તો સારું છે. પર્યાય કોની હોય? દ્રવ્યની હોય કે ગુણની હોય? અમે તો એવું સમાજ છે, પર્યાય કોને કહેવાય આવે છે ને? હા, ગુણોના. એ વળી શું વિશેષ શું વળી? ગુણોના કાર્યને, ગુણોના પરિણામને એમ લેવું છે. વળી વિશેષ આ બધું નવા નવા શબ્દ છે ને ઉમેર ચાલે ને? ગુણોના કાર્યને, ગુણોના પરિણામને, ગુણોના પલટા એવું લઈ લે તો શું આને? આ બધું એક વિચારવા જેવું છે. ગુણ સામાન્ય છે અને પર્યાય વિશેષ છે. શા માટે? નવી નવી થાય એવી ને એવી થશે પણ તેની તે નહીં. ગુરુદેવ આ બધા ખુલાસા કરતા હોય છે ને. મોટો ફરક છે. ગુણ કેવો છે? એક સામાન્ય એટલે તેનો તે છે, એ સામાન્ય પણ એ ટકતા ભાવને, નિત્ય ભાવને દેખાડે છે. અને વિશેષ કોને દેખાડે? પલટતા ભાવને દેખાડે. ક્યારે પણ કોઈ પણ પદાર્થની અંદર, અહીંયા જીવ નહીં, કોઈ પણ પદાર્થની અંદર પર્યાય કેવી હશે? જેને બીજી ભાષામાં શું કહીએ, પર્યાયનું આયુષ્ય એક સમયનું. કોઈ પણ આપણે એમ કહીએ ને, સંસાર તો કેવો છે? અનાદિ, અનાદિ અનંત. એટલે જે નથી મોક્ષ જાન, બાકી તો અનાદિ શાંત એમાં આવે છે ને, એ પ્રવાહરૂપનો છે. પર્યાયને જોવા માટેની બે પદ્ધતિ, સોરી આ કઈ પાઠશાળા તો નથી, પણ એક એક શબ્દોની પાછળ આપણે શું કરવું જોઈએ એના ભાવ, કે એ પ્રવાહરૂપે જોઈએ તો કેવી છે? અનાદિની છે. પણ એક એક તરીકે જો જોઈએ તો કેવી છે? એક સમયની છે. તો એ અભેદપણે કહો તો દ્રવ્યની પર્યાય છે, અને ભેદ કરો તો કોની છે? તે ગુણની છે. મેં ખાધું કે મૂઢુએ ખાધું? મેં જોયું કે આંખે જોયું, શું ફરક પડે છે? કે અભેદપણે કહેવાય તો શું કહેવું છે? મેં જોયું છે. અને મેં એટલે આ દ્રષ્ટાંત છે, એટલે શરીરની અંદર તો બીજા અંગો છે, તો જાણવાનું કામ કોનું છે? માત્ર આંખનું છે. તો એ રીતે ભેદ કરીએ તો આંખે જોયું છે. તેમ અહીંયા પ્રેણામ પ્રેણામથી ભિન્ન નથી. ફરીથી અહીંયા કોનો વિષય લેવો છે? પ્રમાણ જ્ઞાનનો વિષય, દ્રવ્ય ગુણ પર્યાય રૂપ આખા સતને લેવો. જ્ઞાનનું જ્ઞેય એ પરિણામી દ્રવ્ય છે, અને શ્રદ્ધાનું શ્રદ્ધેય એ અપરિણામી દ્રવ્ય છે. બેન એક શબ્દથી કહેવાય છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય, દ્રષ્ટિનો વિષય, શુદ્ધ નયનો વિષય કેવું છે? અપરિણામી દ્રવ્ય છે. પણ જે ભાવશુદ્ધ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે એનો વિષય કોણ છે? પરિણામી દ્રવ્ય છે. તેની અહીંયા આપણને એ વાત લે છે. પરિણામ પરિણામીથી પરિણામ, પરિણામ એટલે શું? પલટતો ભાવ. બારમાં પણ પરિણામ ક્યારે કહેવાય? સ્કૂલમાં ભણા, રિઝલ્ટ એ સ્કૂલમાં ભણતા હોય, હજી બીજે ક્યારે? એમ કોઈ પણ એક પ્રોસેસ હોય ને ત્યારે એમ કે હવે એનું પરિણામ શું આવ્યું. કોઈ પણ કાર્ય કરીએ પછી અંતે પ્રોસેસ પછી શું થાય? એનું રિઝલ્ટ એટલે અલ્ટિમેટ. એમ અહીંયા પરિણામ શું છે? પલટતો ભાવ છે. તો એ પરિણામ પરિણામી. ફરીથી અહીંયા પરિણામ એટલે કાર્ય ક્રિયા, અને પરિણામી એટલે એનો કર્તા. કોઈ પણ કાર્ય કોનું હોય? એના કર્તાનું હોય કે જ્યાં સંયોગ રૂપે નિમિત્તનું હોય? કોઈ પણ કાર્ય કોનું હોય? કર્તા પરિણામી દ્રવ્ય, દ્રવ્ય રૂપ પરિણામ, ક્રિયા પર્યાય કી ફેરની વસ્તુ એક ત્રયના. આવે છે બનાસીદાસજીએ 51 નંબરનો શ્લોક છે સમયસારનો, એનું એમને કવિતા. કર્તા પરિણામ પરિણામી દ્રવ્ય કરો. તમે કરતા કહો તો પરિણામી દ્રવ્ય આવશે, પરંતુ દ્રવ્ય આવે, કારણ કે તો જ કાર્યની વાત આવી શકે ને. તો બે કેવા છે? ભિન્ન નથી. આપણે આવું તો આપણે માનીએ છીએ ને, પરિણામ પરિણામીથી ભિન્ન નથી, એટલું તો આપણે માનીએ છીએ ને. આપણે નથી માનતા. આપણું કાર્ય જાણે કોક થી એણે આવીને મને ગુસ્સો કરાયો, એણે કરીને મારું એને જ્ઞાન વધાર્યું, મને એક હંમેશા કરતા પણ. ખરેખર પોતાના પરિણામનો કરતા કોણ છે? પોતે સ્વયં પરિણામી, પોતે દ્રવ્ય છે, અને છતાં બારમાં શું લાગે? અને ભવિષ્યમાં કોઈ કરશે તો બીજો જ કરશે. ત્રણેયમાં ત્રણ કાળની ભૂલ છે. 19-20 ગાથામ જે આવે છે ને, ભૂતકાળમાં કોક મને કરાવતું હતું, વર્તમાનમાં કોઈ કરાવે છે, અને ભવિષ્યકાળમાં પણ મારું કાર્ય કોઈ કરાવશે. વર્તમાનમાં વિપરીતતાના ભાવે, આ જ ભાવમાં ભૂતકાળ ગાળ્યો છે, અને મિથ્યાત્વ ચાલુ રહ્યું તો ભવિષ્ય આમ જ ગાળવાનું. કમસે કમ પરિણામ પરિણામી દ્રવ્યથી ભિન્ન, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે. ફરીથી ચલો, પરિણામ અને પરિણામી વાંધો નથી ને, આ તો બધું પ્રશ્ન ખોટે ખોટા ઉઠાવવાના નહીં ને. પરિણામ અને પરિણામી બે વચ્ચે ભેદ છે કે અભેદ છે? પરિણામી અને પરિણામી દ્રવ્ય અને પરિણામ બે વચ્ચે ભેદ છે કે અભેદ? અહીંયા ભિન્ન છે ને, ભિન્ન નથી એટલે અભિન્ન છે. તો અભિન્ન છે કે ભિન્ન છે? બંને એ તો કહેવાના જ છે, પણ તો કઈ રીતે? ક્ષેત્ર અપેક્ષા એ અભિન્નપણું છે, પણ ભાવથી ભિન્નતા છે. શું છે? બેની વચ્ચે શું છે? ક્ષેત્ર અભિન્નપણ છે, પણ બેના ભાવ, દ્રવ્ય છે એ ટકતો ભાવ છે, પરિણામ છે પલટતો ભાવ છે. આવે છે ને બધું? સેના વચ્ચે છે? ના, દ્રવ્ય અને પર્યાય અથવા દ્રવ્ય અને ગુણ વચ્ચે અભિન્નપણું છે કે ભિન્નપણું છે? જો ક્ષેત્રથી ભિન્ન માનશો તો બે જુદા દ્રવ્ય થઈ જશે, અને સર્વથા અભિન્ન માનશો તો દ્રવ્ય એક છે, તો ગુણ પણ એક થઈ જશે. તો સંખ્યા ભેદ છે. આવે છે પ્રશ્નોત્તર માળામાં? સંખ્યા ભેદ છે, લક્ષણ ભેદ છે, અને શું છે? નામ ભેદ છે. સંખ્યા ભેદ છે, લક્ષણ ભેદ છે, અને નામ. દ્રવ્યનું નામ ક્યારેય જ્ઞાન નહીં હોય. દ્રવ્યનું નામ જીવ હશે, છદ્રવ્ય. અને ગુણનું નામ શું હશે? કોઈ ગુણનું નામ જીવ હશે કે નહીં? પેલી શક્તિનું નામ છે પહેલી શક્તિ કઈ છે? જીવ શક્તિ છે ને. તો જીવ ને જીવત્વ ફરક હું છે, બે હરખા છે. જીવપણું એ ગુણ ને દેખાડે છે અને જીવ એ દ્રવ્યપણાને દેખાડે. સોનું જુદું છે અને સોનાપણું જુદું છે. સોનાપણું એના ગુણ ને દેખાડે અને સોનું એક પદાર્થ ને બતાવે. તો એ રીતે દ્રવ્ય અને ગુણ વચ્ચે ક્ષેત્ર થી અભિન્નપણું છે. અને એને માટે પ્રવચન સારમાં ક્યાં શબ્દ આવે? બે પ્રથક પ્રદેશત્વ નથી, છતાં પણ અતત ભાવરૂપ અન્યત્વપણું છે. આ બહુ આચાર્યદેવ શબ્દો વાપરે, આશ્ચર્ય લાગે કેવી રીતે એમણે. કોઈ એકાંતમાં ન ખેંચી જાય. ક્ષેત્ર જો ભિન્ન સર્વથા માનસું તો બે જુદા છે. દ્રવ્ય ક્યાં કહેશે ને ગુણ ક્યાં હશે? તો કેવું છે, ક્ષેત્ર થી જોઈએ તો શું છે? પ્રથક પ્રદેશત્વ નથી અને છતાં પણ અતત ભાવ એટલે તે રૂપે નહીં. દ્રવ્ય છે એ દ્રવ્ય ખાલી ગુણ રૂપે થઈ જશે તો ગુણ તો અનંત છે, ખણખણ થઈ જશે. અને દ્રવ્ય ગુણ છે એના નામ જુદા છે. અને એક ગુણનું નામ જ્ઞાન ગુણનું લક્ષણ માત્ર જાણવું છે, જયારે દ્રવ્યનું તો બધા લક્ષણ છે, શ્રદ્ધા છે, જ્ઞાન છે, ચારિત્ર. તો આ પ્રકારની આવું ક્યારેક વિચારવા જેવું. આવી તત્વની સૂક્ષ્મતા ક્યાં મળવાની છે? સૂક્ષ્મતા સત્યતા તો છે જ, પણ આવી એક સૂક્ષ્મતા ક્યાં સુધી નહી? એક પદાર્થ, પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાય, એમાં પણ એનું એકત્વ છે અને છતાં પણ ભિન્નત્વ છે. આ જૈન દર્શનની મહાન અનેકાંત, અનેક ધર્માત્મક લઈને બેઠો છે પદાર્થ. કોઈ અપેક્ષાથી એકાંત પકડી લો તમને પૂર્ણ તત્વ નહીં આવે. તમને એના ગુજરાતીમાં કહીએ ને, કપડું આખું અખંડ હોય, શર્ટ હોય, એના લીરા હાથમાં આવશે પણ આખું શર્ટ નહીં આવે. જો એકાંતપણામાં સર્વથાપણામાં ગયા તો આખો પદાર્થ અખંડપણે એ નહીં આવે. તો અહીંયા ફરીથી પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે, જુદી જુદી બે નથી. આનો અર્થ શું થયો? જુદી જુદી બે નથી. ક્ષેત્ર અપેક્ષા એ જુદું જુદું નથી. અને એટલા માટે ગુણ કોને કહેવાય છે? આ વ્યાખ્યા તો બોલીએ છે ને, જે દ્રવ્યના કોઈક ભાગમાં અને ક્યારેક રહે તેનું નામ ગુણ કહેવાય છે. નહીં તો અચ્છા ચલો એમ લઈએ, જે દ્રવ્યના પૂરા ભાગમાં અને ક્યારેક રહે તેનું નામ ગુણ કહીએ છે. એ ખોટું? અરે વાહ. જે દ્રવ્યના કોઈક ભાગમાં અને હંમેશા રહે છે તો એ ખોટું? તો શું છે? ચલો તમારી આ વ્યાખ્યા સાચી, જે દ્રવ્યના પૂરા ભાગમાં અને પૂરા સર્વકાળમાં રહે. હવે પર્યાય ઉપર, જે દ્રવ્યના કોઈક ભાગમાં અને ક્યારેક રહે તેનું નામ પર્યાય. એમાં શું ખોટું છે? સર્વ ભાગમાં પર્યાય તો ઉપર ઉપર રહે. સમયસાની 14મી ગાથા પછી નો કળશ વાંચ્યો છે? નથી વાંચ્યો? બધ સ્પષ્ટ આદિ ભાવો કેવા છે? હજુ ચોખ્ખા શબ્દો લેખા છે ને, તમે હજી એમ કહો છો. બહુ જ સમયસાર સુધી પહોંચ્યા ને તો મોટી પહેલી તો સ્ટ્રોંગ ફાઉન્ડેશન જોશે. દ્રવ્યગુણ પર્યાયનું શું અસ્તિત્વ કેવી રીતે, જો હજી ખ્યાલમાં નથી ને ખાલી લીધું તો ક્યાંય પણ તત્વ ખોટું આચાર્યદેવ નથી. તને સમજણમાં તારી ભૂલમાં છે આખું, કે પદાર્થ એ કેવો છે. એ કે એ પર્યાયમાં પણ એક, જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એક સમય માટે રહે, ઓલામાં હંમેશા રહેશે ગુણ છે. જયારે આ કેવું છે એ રીતે વિચારીને શું નક્કી થાય? શું થાય? પદાર્થની અંદર, દ્રવ્યની અંદર જે કાંઈ હશે એ સર્વાંગે હશે, કાળ ઓછો વધતો છે. શું છે? જે પદાર્થની અંદર છે. શું શું છે પદાર્થની અંદર? થોડું આ પાઠશાળા જેવું થઈ ગયું આમાં. દ્રવ્ય છે, પદાર્થ છે, એ દ્રવ્ય રૂપે છે, એની અંદર કોણ છે? ગુણ છે. પછી પર્યાય છે, હજી એક રહી જાય સમયસારની, બીજો કળશ સાપેક્ષ ધર્મો, ત્રણ આવે છે. પદાર્થ છે, વાંચ્યું તો છે, એમાં સામાન્ય વિશેષ ગુણ બે લીધા. વસ્તુ અનંત ધર્માત્મક છે તો એ ક્યાં ક્યાં છે એવો પ્રશ્ન પૂછે ને, તો આત્માને જોઈ જ લેવું છે. બીજો કળશ સમયસારમાં ભાવાર્થમાં છે, ચોથું ફાનું મળશે. ચોથું પાનું છે સમયસારમાં, એમાં કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મ વાળો કે તો એમાં અનંત ધર્મ ક્યાં ક્યાં છે, ચોથું પાનું છે પ્રશ્ન એનું ઉત્તર. વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, આપ ઘણી વાર વાત થઈ ગઈ છે. એ ક્યાં લઈ લીધા? બધા સામાન્ય ગુણ લીધા છે ને. સત એટલે અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આવ્યું ને, પણું એટલે ત્વ. હવે પછી વિશેષ ગુણ, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિક, તો એ કોણ આવ્યા? એક વિશેષ ગુણ એટલે ગુણ આવ્યા. પદાર્થ છે, અનંત ધર્માત્મક પદાર્થ છે, તો એમાં પેલું કોણ આવ્યું? ગુણ આવ્યા, સામાન્ય ને વિશેષ. હવે એના પછી એનાથી આગળ, અને તે ગુણોનું ત્રણેય કાળે સમય સમયવર્તી પ્રણમન થવું જોઈએ. પર્યાય છે, એ પણ આવી ગયું. બે વાત થઈ ગઈ, ગુણ આવી ગયા, સામાન્ય ને વિશેષ, પછી પર્યાય. હવે ત્રીજી વાત, વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિતપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધ અશુદ્ધ આદિ અનેક ધર્મ છે. આવી ગયા ત્રણેય પ્રકાર. પદાર્થની અંદર, દ્રવ્યની અંદર ગુણ આવ્યા, એની સમય સમયવર્તી પર્યાય, અને આ ચાર ગ્રુપ આપ્યા. એ કોણ છે? ધર્મ. ગુણ અને ધર્મમાં શું ફરક પાડ્યો? બધા ગુણોને તો ધર્મ કહેવાય, પણ બધાય ધર્મને ગુણ ન કહેવાય. અને ગુણોની પર્યાય છે, અને આ સાપેક્ષ ધર્મો છે, એની પછી કોઈ પર્યાય ન હોય. જેમ અસ્તિત્વ ગુણ છે એની પર્યાય છે, પણ નિત્ય ધર્મ છે એની પર્યાય ન હોય. છે ને, આમ આપણને અસ્તિત્વ ગુણ છે તો ગુણ છે તો એની શું હશે? પર્યાય. પણ નિત્ય ધર્મ છે, અનિત્ય ધર્મ છે, એની કોઈ પર્યાય હોતી નથી. તો એનો વિસ્તાર છે એ પછી આગળ.